હું તો એટલું જ કહું છું, કંઠીનો અર્થ શું થાય? કંઠી કોને કહેવાય? તમે જ બોલો છો કંઠી કંઠી કંઠી. કંઠી એને કહેવાય જેને કંઠ ઉપર ધારણ કરવામાં આવે. એ ડૂટી ઉપર ધારણ કરે એને કંઠી ન કહેવાય, એને કંઈક બીજું કહેવાય. પણ કંઠીને તો કંઠ ઉપર રાખવી જોઈએ. કેમ? એના કારણો છે. તમે જ્યારે કોઈ પણ વસ્તુ મોઢામાંથી અંદર ગ્રહણ કરો છો ત્યારે એ વસ્તુ કંઠીને સ્પર્શ થઈને જાય, પવિત્ર બનીને જાય. અને જ્યારે તમે અંદરથી કોઈ પણ શબ્દ નીકાળો છો તો એ કંઠીને સ્પર્શ થઈને નીકળે, એ શબ્દ હંમેશા પવિત્ર હોય. માટે સદૈવ તુલસીની કંઠી ધારણ કરવી અને કંઠ ઉપર પહેરવી. આનાથી ભગવાન પ્રસન્ન થાય છે, ખુશ થાય છે. અને ભગવાનને પ્રસન્ન કરવા એ જ તો આપણા જીવનનું લક્ષ્ય છે. સાથે સાથે તિલક ધારણ કરવા જોઈએ. ઘણા લોકો તિલક કરે પણ ચાંદલા કરે. અને ઘણી વખત પૂછે કે આ ગાજર જેવડા કરીને ક્યાં હાલ્યા છો, ક્યાં નીકળ્યા છો, તિલક કરો પણ આટલા લાંબા લાંબા કેમ કરો છો? આજે તિલક અમે લોકો કરી રહ્યા છે એ કોઈ સિમ્બોલ નથી, એ કોઈ શો નથી. ઘણા લોકો શો માટે તિલક કરતા હોય, પણ તિલક જે છે શાસ્ત્રમાં લખ્યું છે એ પ્રમાણે કરવાનું હોય. આપણે કોઈ પણ કાર્ય શાસ્ત્રમાં લખ્યું છે એ રીતે કરવાનું છે. આપણા મન બુદ્ધિથી આપણા હિસાબે હું માનું છું જો આમ કરશું તો ભગવાન ખુશ થશે. ભગવાન કેવી રીતે ખુશ થશે એ આપણા મનમાં આપણને ખબર નથી. ને આપણે કદાચ મનમાં એમ વિચારી લઈએ આ કરવાથી ભગવાન ખુશ થશે, તો એ ભગવાન થવાના પણ નથી. શું કરવાથી ભગવાન ખુશ થશે? ભગવાને શાસ્ત્રમાં લખ્યું છે, વાંચો અને કરો. એ શાસ્ત્રોમાં લખ્યું છે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું જોઈએ. ઉર્ધ્વ પુંડ્ર આ જે તિલક છે ઉર્ધ્વ પુંડ્ર છે. આ તિલક જે તમને યુ આકાર દેખાય છે એ ભગવાન શ્રી વિષ્ણુના ચરણ છે. એક બાજુ બ્રહ્મા, એક જે લાઈન છે એ બ્રહ્મા અને બીજી છે એ શિવજીની, શિવજીના ચરણ છે. અને બરોબર વચ્ચે ભગવાન વિષ્ણુના ચરણ અને એ ભગવાન વિષ્ણુની ચરણ ચરણની નીચે તુલસીનું પાંદડું છે, તુલસી દળ. આ છે ઉર્ધ્વ પુંડ્ર તિલક. આ તિલક કરવાથી ભગવાન પ્રસન્ન થાય, ચાંદલા કરવાથી ભગવાન. હું તમને શાસ્ત્રનું પ્રમાણ આપું છું, પહેલા જ કીધું શાસ્ત્ર સામે લઈને બેઠો છું કે ઉર્ધ્વ પુંડ્ર તિલક કરવું જોઈએ, આવું શાસ્ત્રમાં લખ્યું છે. હવે તમે મને કહો ચાંદલા કરવા એ ક્યાં ભગવાને લખ્યું છે? શાસ્ત્રમાં બતાવો. મારું મન એમ કે છે, અહીંયા મન કે બુદ્ધિની વાત નથી થતી, અહીંયા તો વેદ શાસ્ત્રમાં ભાગવતમાં શું લખ્યું છે એ વાત કરવાની છે. અને આપણે પણ આપણા જીવનમાં કોઈ પણ વ્યક્તિ ગમે એ બોલતા હોય, હું તો અહીંયા સુધી કહું છું, હું બોલું છું એ પણ નહીં માનતા, શાસ્ત્રમાં શું લખ્યું છે એ માનજો. અને વિશ્વાસ રાખો હું અહીંયા શાસ્ત્ર બોલું છું, કારણ કે પ્રત્યેક વાક્યની આગળ હું સંસ્કૃતનો શ્લોક બોલતો જાઉં છું. મને ખબર છે તમને શ્લોકમાં કાંઈ ટપ્પો નથી પડતો, શ્લોકમાં કોઈને ખબર નથી પડતી, પણ હું શ્લોક એટલે બોલું છું કે તમને પ્રમાણ મળે કે આ પોતાના ખીચાની વાત નથી કરતા, આ શાસ્ત્રની વાત કરી રહ્યા છે. હું ખાલી અહીંયા શ્લોકનો અનુવાદ કરી રહ્યો છું, વ્યાખ્યા પણ બરાબર નથી થઈ રહી. ઉર્ધ્વ પુંડ્ર તિલક અને તુલસીની કંઠી ધારણ કરવાથી ભગવાન પ્રસન્ન થાય. આની અનેક અનેક કથાઓ મહિમા શાસ્ત્રમાં લખી છે. પદ્મપુરાણમાં એક કથા છે કે આ તિલકથી ભગવાન પ્રસન્ન થાય. અહીંયા સુધી યમરાજજી પોતાના દૂતોને કહી દીધું છે, જીવહાન વક્તિ ભગવદ ગુણનામ ધ્યેયમ ચિત્તસ્ય ન સ્મરતિ તત ચરણારવિંદમ. જે ભક્તના કંઠ ઉપર તુલસીની કંઠી હોય અને ભાલમાં તિલક હોય એની પાસે ક્યારેય નહીં જતા. એકવાર એક વ્યક્તિ આમ તો પાપી હતો, રસ્તામાં જઈ રહ્યો હતો, એક્સિડન્ટ થયું અને એ રોડ ઉપર જ મરી ગયો. જીવનમાં ભક્તિ નહોતી કરી, પાપ કર્યું હતું, માટે યમરાજના ત્રણ દૂત એને લેવા આવી રહ્યા હતા. એ જ સમયે બાજુમાં બેઠેલો કાગડો ત્યાંથી ઉડ્યો. અને કાગડાનો સ્વભાવ તો તમને ખબર છે, એ પછી ગાંધીજી છે, એક સ્વામી વિવેકાનંદ છે, એનો જોવે, એ પૂતળા બગાડી જ નાખે. એ કાગડો, કાગડો ઉડ્યો ત્યાંથી, કાગડાનું જે ચરક હતું એ વ્યક્તિના મસ્તક ઉપર પડ્યું બરોબર તિલકની જગ્યાએ. અને ત્રણ યમદૂતો એ દૂરથી જોયું, એલા આ તો તિલક વાળો છે, આ તો ઉદ્ર પુંડ્ર તિલક કર્યું છે, ચલો ભાગો અહીંયાથી, આને આપણે લઈ ન જવાય કારણ કે યમરાજજી આપણને ના પાડી છે. આ સત્ય ઘટના પદ્મ પુરાણમાં લખ્યું છે. તિલક કરવાથી સપનામાં પણ યમરાજ કે યમરાજના દૂત નથી આવતા. અમુક લોકો મરી જાય ને પછી તિલક કરે, એને તુલસી પહેરાવે, એ ચિતામાં તુલસીનો છોડવો મૂકે, એ મરી ગયા પછી કાંઈ કામમાં નથી આવતું. જીતે જી જેને ન પહેર્યું એ મરી ગયા પછી શું કામમાં આવવાનું છે? આપણે જીવી રહ્યા છે, હજી પણ સમય છે. અમુક લોકો શરમાય તિલક કરવાથી, કંઠી પહેરવાથી. આમાં શરમાવાનું શું છે? ભક્તો માટે તો અલંકાર છે, આભૂષણ છે. કંઠી ભક્તોને સુંદર બનાવે છે. સંસારના લોકો સિગરેટ પીવામાં નથી શરમાતા, દારૂ પીવામાં નથી શરમાતા, તો આપણે કંઠીને તિલકમાં શા માટે શરમાવું? તિલક અને કંઠી પહેરી ભગવાનને પ્રસન્ન કરવા. પૂતનાનો ભાવ કોઈ સારો નહોતો, પૂતનાનું કાર્ય પણ સારું નહોતું, પણ પૂતના એ કંઠી અને તિલક પહેરીને કૃષ્ણ પાસે ગઈ, કૃષ્ણે એમનો ઉદ્ધાર કરી દીધો. આપણે પણ ભલે હૃદયમાં ભાવ બરાબર નથી, શુદ્ધ ભક્તિ નથી, પણ વૈષ્ણવ આભૂષણ ધારણ કરવા જોઈએ. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી ભગવાન શ્રી કૃષ્ણની હજુ એક લીલાનું વર્ણન કરે. પરીક્ષિત મહારાજ પ્રશ્ન પૂછે છે કે હે સુખદેવ ગોસ્વામી, યેન યેન અવતારેણ ભગવાન હરિ ઈશ્વર કરોતિ કર્ણ રમ્યાણી મનોજ્ઞાની નચ પ્રભો. હે પ્રભુ, હે સુખદેવ ગોસ્વામી, તમે આ કૃષ્ણની કથા જે સંભળાવી રહ્યા છો મને બહુ ગમે છે, મારું મન એમાં લાગી રહ્યું છે. તમે એ કથા સંભળાવતા રહ્યો તો હવે સુખદેવ ગોસ્વામી બીજી કથા સંભળાવે છે. એક દિવસની વાત, ભગવાન શ્રી કૃષ્ણ, આ ભગવાન શ્રી કૃષ્ણએ પૂતનાને 3 દિવસની ઉંમર હતા ત્યારે મારી હતી. અમુક મહિના વીત્યા, એક દિવસ કૃષ્ણએ કરવટ બદલી એટલે પડખું ફેર્યા. કૃષ્ણ પોતાની જાતે પડખું ફેર્યા, નંદબાબા અને યશોદા પ્રસન્ન થયા કે બાળક તંદુરસ્ત છે, બાળકમાં કોઈ ખામી નથી. અને કૃષ્ણ પડખું ફેર્યા તો એનો બહુ મોટો ઉત્સવ મનાવ્યો કે આજે અમારા કૃષ્ણએ કરવટ બદલી છે. અને એ દિવસે કૃષ્ણનું જન્મ નક્ષત્ર હતું. જન્મદિવસ નહોતો, 1 વર્ષ નહોતો થયો હજી પૂરો, જન્મ નક્ષત્ર, જન્મ તિથિ હતી, એટલે કોઈ પણ મહિનાની 8મ હશે. તો કૃષ્ણનો બહુ સુંદર અભિષેક કર્યો, ઘણા મહેમાનો અતિથિઓ બ્રાહ્મણો આવ્યા. કૃષ્ણને ઊંઘ આવતી હતી. યશોદાએ વિચાર કર્યો કે હવે અતિથિઓ આવી રહ્યા છે, એ લોકોને ભોજન કરાવવાનું છે, કૃષ્ણને સોડાવી દઉં. ઘરમાં તો ઘણા લોકો બેઠા હતા, વાતચીત કરતા હતા. યશોદા મૈયા બહાર આવ્યા, બહાર એક બળદગાડું એમને પડ્યું હતું. એ બળદગાડામાં બળદ જોડ્યા નહોતા. એ બળદગાડામાં એ દહીં છાશથી ભરેલા મોટા મોટા માટલા હતા. બળદગાડાની નીચે થોડોક છાંયો હતો, એ નીચે પથારી નાખી કૃષ્ણને સોડાવી દીધા. અને 10-15 બાળકો રમતા હતા. કીધું આનું ધ્યાન રાખજો, કદાચ રડે ને તો મને બોલાવજો અંદર. આટલું કહી યશોદા મૈયા અંદર કામ કરવા માટે વ્યાગ્યા, અતિથિ સત્કાર કરવા માટે. અને અહીંયા કૃષ્ણ વિચાર કરે, અનંત કોટી બ્રહ્માંડનો ઈશ્વર, મારી સેવા કરવા માટે કરોડો કરોડો લક્ષ્મી લાઈનમાં ઊભી હોય અને મને ગાડા નીચે સૂર આવે છે. અને કૃષ્ણએ એ પણ જોયું કે ગાડું કોઈ સાધારણ ગાડું નહોતું, શક્ટાસુર નામનો અસુર ગાડાનું રૂપ લઈને આવીને બેઠો હતો અને જોયું કે બરોબર કૃષ્ણ નીચે છે. તો એ શક્તાસુર કૃષ્ણને મારવાનો પ્રયાસ કરવા જાય એની પહેલા જ કૃષ્ણ જાગી ગયા. બાળક આમ સૂતો હોય, જાગે એટલે પગ થોડાક આમામ આમામ હલાવે. કૃષ્ણએ પોતાના પગ હલાવ્યા અને કૃષ્ણનો અંગૂઠો એ ગાડાને સ્પર્શ થઈ ગયો. આમ કૃષ્ણએ બળ ન કર્યો, આમ ધક્કો નથી માર્યો, કૃષ્ણનો ખાલી અંગૂઠો, પગનો અંગૂઠો ગાડાને સ્પર્શ થવાથી એ ગાડું હજારો ફૂટ ઉપર ઉછળ્યું અને ફરતા ફરતા ઉછળતા એ ગાડું ધડામ દઈને નીચે પડ્યું. એ ગાડાને પડવાનો જયારે અવાજ આવ્યો, એ યશોદા અને નંદના ઘરેથી બધા બહાર આવ્યા. શું થયું, શું થયું? જોયું તો ગાડાના બધા સ્પેર પાર્ટ અલગ, એ માટલા ફૂટી ગયા હતા, બધું ઢોળાઈ ગયું હતું. અને યશોદા વિચારવા માંડી, મેં તો કૃષ્ણને આ ગાડા નીચે સુર્યો હતો, ક્યાં છે કૃષ્ણ, ક્યાં છે? અને ત્યાં બધાએ નજીક આવીને જોયું તો કૃષ્ણ આરામથી બાજુમાં સૂતા હતા, રમતા હતા. યશોદા મૈયાએ કૃષ્ણને લઈ લીધા. પણ બીજા બધા જે ગોપો હતા એના મનમાં જિજ્ઞાસા થઈ કે આ ગાડું આમ કેવી રીતે પડ્યું. એટલે બાળકોએ કીધું, અમને ખબર છે કયો કેવી રીતે પડ્યું, કે કૃષ્ણ ગાડા નીચે સૂતો હતો, સુતા સુતા કૃષ્ણએ પગ એ ગાડાને માર્યો તો એ ગાડો હજારો ફૂટ ઉપર ઉછળ્યો. એટલે કે ગાંડા થઈ ગયા છો, તમને શું ખબર પડે? એ નાના એવા બાળકના પગ અડવાથી ગાડું ઉપર જાય? વાસ્તવમાં એ નાના નાના ભૂલકાઓ સાચું બોલી રહ્યા હતા, સત્ય ભાષણ કરી રહ્યા હતા, પણ આ લોકોને વિશ્વાસ નહોતો થતો. સંસારમાં ક્યારેક એવું બને, બાળકો ક્યારેક સાચું બોલતા હોય પણ 60-60 વર્ષના ગઢા થઈ ગયા હોય એ ન સમજતા હોય. બાળકો સમજી જાય પણ આ ગઢા થઈ ગયા છતાં ન સમજાય. એને અભિમાન અહંકાર હોય કે અમે તો વડીલ છીએ. તો શું થઈ ગયું વડીલ હોય તો? અમે વડીલ છીએ, અમે આટલા મોટા છીએ, તમને કાંઈ ન ખબર પડે, અમને જ ખબર પડે, આવી ખબર પડે. બાળકોને ખબર હતી કૃષ્ણનું પરાક્રમ, પણ એ મોટા મોટા ગોપોને ખબર ન પડી. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી હજુ એક કથા સંભળાવે. એક વાર યશોદા મૈયા કૃષ્ણને સુડાવે, કૃષ્ણ સુતા છે, અનેક કલાકો વીતી ગયા. એ કૃષ્ણને જગાડી, કૃષ્ણને હાથમાં લઈ ઘરના પ્રાંગણમાં જાય છે. એ સમયે તૃણાવર્ત નામનો એક અસુર વાવાઝોડાનો રૂપ લઈને આવ્યો. આંધી તુફાન વંટોળિયાનું રૂપ લઈને તૃણાવર્ત અસુર આવ્યો અને નંદ બાબાના આંગણમાં આવી યશોદાને, યશોદાના ઘરે વાવાઝોડું, આંધી તુફાન, વંટોળિયો, યશોદાના હાથમાંથી કૃષ્ણ છૂટી ગયા. અને તૃણાવર્ત અસુર કૃષ્ણને હાથમાં લઈ આકાશમાં પહોંચી ગયો. કૃષ્ણે જોયું કે આ કેટલો ઉપર ઊંચે લઈ જશે. એ જયારે તૃણાવર્ત કૃષ્ણને મારવા જાય એ જ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના બંને હાથ, નાના નાના હાથ હતા, મોટા હાથે નહોતા, પણ પોતાના બંને હાથ તૃણાવર્તના ગળા ઉપર દબાવે. કૃષ્ણ બહારથી એકદમ કોમળ, મેં પેલા જ કીધું ભક્તો માટે ભગવાન કોમળ છે. અહીંયા સુધી ક્યારેક ક્યારેક ભક્તો ભગવાનને મારી પણ દે છે, ભગવાનને બાંધી પણ દે છે, પણ અસુરો માટે ભગવાન કાળના પણ કાળ છે. એ કૃષ્ણએ તૃણાવર્તનું ગળું પકડ્યું, ગળું પકડીને દબાવ્યું. એ ધીમે ધીમે ભગવાનને દબાવે અને દબાવતા દબાવતા તૃણાવર્તના પ્રાણ નીકળી ગયા. એ આકાશમાંથી તૃણાવર્ત પડ્યો ભૂમિ ઉપર, વજ્રપાત થયો હોય એવો અવાજ આવ્યો. વ્રજવાસીઓ જઈને જોયું તો ભગવાન શ્રી કૃષ્ણ એ તૃણાવર્તના શરીર ઉપર રમતા હતા. આમ કૃષ્ણની અનેક અનેક લીલા સુખદેવ ગોસ્વામી હજી એક લીલાનું વર્ણન કરે. એકવાર મથુરામાં વસુદેવજીને ચિંતા થઈ કે મારો બાળક નંદબામાના ઘરે તો છે, પણ શું એનું નામકરણ થયું હશે? યોગ્ય નામકરણ થવું જોઈએ. તમે કાલે સાંભળ્યું ને, છોકરાના નામ સારા હોય તો સારું, છોકરાઓના નામ જો ભગવાનના નામ ઉપરથી હોય તો વગર ભક્તિ કરે ભગવાન મળી જાય, પણ છોકરાઓના નામ ચિંટુ પિન્ટુ મિન્ટુ અમતા કઈ ભક્તિ કરતા ન હોય અને ચિંટુ પિન્ટુથી ભક્તિ થાય નહીં. એ નામનો બહુ પ્રભાવ એ છોકરા ઉપર પડે. કાલે વાલજીભાઈએ કીધું કે અમારા તુષારનો પુત્ર છે, એનું નામકરણ કરવાનું છે, તો હું અનેક નામ લખી રહ્યો હતો, તેમાંથી ચાર પાંચ નામ એવા હતા જે ભગવાનના નામ નહોતા, અમુક ગુણ હતા. તો મને કોઈ કીધું કે આ તો ભગવાનનું નામ નથી. મેં તો ભગવાનનું નામ નથી, પણ આ એક ગુણ છે. જો તમે માન લો કોઈ પણ એક ગુણને લઈ લો ને, જેમ કે દયા, દયા એક ગુણ છે. કોઈ પણ છોકરાનું નામ દયા રાખ્યું હોય, દયા 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 દયા, તમે વારંવાર એને દયા દયા કહેતા રહ્યો તો એના જીવનમાં દયા આવી જાય, ગુણ આવી જાય. ભગવાનના નામ ઉપરથી તમે રાખો તો એ ભગવાનના ગુણ એનામાં આવી જાય. આ એક પ્રભાવ છે, નામનો પ્રભાવ. એ વસ્તુ જે છે સ્થિત થઈ જાય. તમારે જો ક્યારેક તમને એક રૂમમાં બંધ કરી દીધા હોય, બહારથી આંકડીઓ બાંધી દીધો હોય અને અંદર એક કેસેટ લગાડી દીધી હોય, હું પાગલ છું હું પાગલ છું હું પાગલ છું હું પાગલ છું, પછી એક વર્ષે તમને બહાર કાઢ્યા હોય, તમે શું બોલતા હો? એ પ્રભાવ આવે, એ નામનો પ્રભાવ, શબ્દનો પ્રભાવ. સુદેવની ઈચ્છા હતી કે મારા પુત્રનું નામકરણ યોગ્ય રીતે વિધિથી થાય, એટલે વસુદેવજીએ પોતાના ગુરુ ગર્ગાચાર્યને બોલાવ્યા અને ગર્ગાચાર્યને સમજાવ્યા, તમે જાઓ નંદબાબાને ત્યાં અને એ બંને બાળકોના નામકરણ તમે કરો. ગર્ગાચાર્ય કે હું તો તમારો પુરોહિત છું, નંદબાબાનો પુરોહિત નથી, એનું નામકરણ હું કેવી રીતે કરી શકું? વસુદેવ કે તમે જાઓ તો ખરા. વસુદેવજીએ સમજાવીને મોકલ્યા. નંદબાબાએ જોયું કે ગર્ગાચાર્ય જેવા મહાન સંત આપણા ગામમાં આવ્યા છે. એ નંદબાબાએ એક દિવસ બધા લોકો ખેતરમાં ગયા હતા, ઘરે કોઈ હતું નહીં, નંદબાબા એકલા ઘરે હતા અને આ બંને બાળકો ઘરે હતા. એ ગર્ગાચાર્યને ઘરે બોલાવ્યા અને નંદબાબાએ સામેથી કીધું, તમે આ મારા બંને પુત્રના નામકરણ કરો. આ તો એવું થયું, ભાવતું તું ને વેદે કીધું, ઢોળવું તું ને ઢાળ મળ્યો. એમ ઓલા ગર્ગાચાર્યને તો નામકરણ કરવા જ હતા, એમાં નંદબાબાએ સામેથી કીધું કે તમે અમારા પુત્રના નામકરણ કરી દો ને. ગર્ગાચાર્યએ કીધું કે હું તો વસુદેવજીનો પુરોહિત છું, તમારો પુરોહિત નથી, ગમે એના પુરોહિત હો પણ તમે તો મહાન સંત છો. કીધું કદાચ હું તમારા બાળકોના નામકરણ કરું ને કંસને ખબર પડી જશે તો. નંદબાબા કે અહીંયા આપણી ચાર સિવાય બીજું કોણ છે? ગર્ગાચાર્ય કે દિવાલના પણ કાન હોય છે. ત્યારે નંદબાબા એ ગર્ગાચાર્યને ગોશાળામાં લઈ ગયા. ગાય બધી ચરવા માટે ગઈ હતી, ગોશાળા ખાલી હતી. જો ભગવાનનું નામકરણ ક્યાં થયું? નંદબાબા ગર્ગાચાર્યને અને બંને બાળકોને ગોશાળામાં લઈ ગયા અને ગોશાળામાં બેસી નંદબાબા પ્રાર્થના કરે, તમે નામકરણ કરી દો. ગર્ગાચાર્ય કે નામકરણમાં તો ઉત્સવ કરવાનો હોય, લોકોને જમાડવાના હોય, બ્રાહ્મણોને બોલાવવાના હોય, સ્વસ્તિ વાચન કરવાના હોય. નંદબાબા કે હું એ બધું પછી કરી લઈશ, તમે નામ તો આપી દો. નંદબાબાના કહેવાથી ગર્ગાચાર્ય હવે નામકરણ કરવા માટે બેઠા છે. સૌથી પહેલા નંદબાબાએ જે મોટો બાળક હતો, મોટો પુત્ર, ગર્ગાચાર્યના હાથમાં દીધો. પ્રભુ પેલા આનું નામકરણ કરો. ગર્ગાચાર્ય કહે આ બાળક શક્તિમાન થશે, બલિષ્ઠ થશે, માટે આ બાળકનું હું નામ પાડું છું બલ. અને આ બાળક બ્રજમાં બધા ભક્તોને આનંદ આપશે, પોતાની લીલાથી બધાને રમાવશે, એટલે આ બાળકનું એક નામ પાડું છું બલરામ. બોલે બલરામ દેવ કી, બલરામ નામ પડ્યું. મોટા પુત્રનું નામ બલરામ, અનેક નામ, શંકરશણ, દાઉજી. ત્યારબાદ નાના પુત્રને ગર્ગાચાર્યના હાથમાં મૂક્યો છે. ગર્ગાચાર્ય એક અદ્ભુત શ્લોક બોલ્યા છે, આસીન વર્ણાશ્રયો. નંદ બાબાજી તમને એક રહસ્યની વાત કહું, કોઈને કહેતા નહીં. આ તમારો જે નાનો બાળક છે ને, એ અલગ અલગ યુગમાં, બધા યુગમાં અલગ અલગ વર્ણથી પ્રકટ થાય છે. સતયુગમાં આ તમારો બાળક સફેદ વર્ણનો થઈને પ્રકટ થાય, ત્રેતામાં લાલ રંગ, દ્વાપરમાં શ્યામ, અને કલયુગમાં પીત વર્ણ. ઇદાનિમ કૃષ્ણતામ ગતઃ, અને અત્યારે તમારો બાળક આ કૃષ્ણ રૂપ શ્યામ વર્ણ લઈને પ્રકટ થયો છે. આ બાળક નિત્ય આનંદમાં સ્થિત રહેશે. કૃષિ ભૂ વાચક અણચ નિવૃત્તિ વાચક, આ બાળકના શરીરમાંથી નિત્ય નિરંતર આનંદ, જે કોઈ વ્યક્તિ, જગતનો કોઈ પણ વ્યક્તિ આ બાળક સાથે રહેશે એ આનંદમય થઈ જશે. આ બાળક પોતાની લીલાથી, પોતાના રૂપથી સંસારના લોકોને આકર્ષિત કરશે. માટે નંદ બાબાજી હું આ બાળકનું નામ કૃષ્ણ રાખું છું. બોલે શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. સોચી સમજીને બહુ સુંદર નામ રાખ્યું ભગવાન કૃષ્ણ. કૃષ્ણનો એક અર્થ થાય સર્વ આકર્ષક, ઓલ એટ્રેક્ટિવ, જે બધાને એટ્રેક્ટ કરે, જે બધાને આકર્ષક, આકર્ષિત કરે એને કૃષ્ણ કહેવાય. કૃષ્ણનો બીજો અર્થ થાય જેનામાંથી નિરંતર આનંદ નીકળતો રહે. આમ નંદ બાબાએ ભગવાન શ્રી કૃષ્ણનું નામકરણ કર્યું. અહીંયા ભગવાનના નામકરણ થઈ રહ્યા છે, અને વાલજીભાઈની ઈચ્છા છે અમારા તુષારના પુત્રનું પણ નામકરણ કરજો. તો ભગવાનના નામકરણ સાથે આ વ્યાસપીઠ ઉપરથી તુષાર અને એમની પત્ની કૃષ્ણા, ભગવાનની કૃપાથી એમને સુપુત્ર પ્રાપ્ત થયો છે, અને એ સુપુત્રનું નામ આજે ભાગવતની સામે ભક્તોની વચ્ચે બ્રાહ્મણો પણ બેઠા છે, ભગવાન પણ બિરાજમાન છે, સાધુ સંત ભક્ત સબકે બીચ મે, બધાની વચ્ચે વાલજીભાઈનો સુપુત્ર તુષાર અને કૃષ્ણાનો જે પુત્ર છે એનું આજે આપણે નામકરણ કરીએ. એમનું નામ આજથી નમ્ર થશે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે,
હરે રામ, રામ રામ, હરે હરે.
એમના નામ વિશે હું નામની થોડી વ્યાખ્યા કરું. નમ્ર એટલે હમ્બલ. આ નમ્ર એક ગુણ છે. ભગવાનની પ્રાપ્તિ કરવા માટે મેં આમ તો અનેકો નામ આપ્યા હતા, પણ એમાંથી બહુ સુંદર નામ મને હમણાં જ ખબર પડી, નમ્ર નામ. કહેવાય છે આ સમસ્ત વેદ શાસ્ત્ર પુરાણ ઉપનિષદ આ બધું વાંચ્યા પછી વ્યક્તિમાં શું હોવું જોઈએ, આ બધું 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 કર્યા પછી જે અંતે તમારામાં જે હોવું જોઈએ એ છે નમ્રતા. વ્યક્તિ જ્યારે નમ્ર બને ત્યારે ભગવાનના ધામમાં જાય. અને આમના પુત્રનું નામ આજે નમ્ર રાખવામાં આવ્યું છે. ધન્યાથી ધન્ય, બધા આશીર્વાદ આપે, બધા મનોકામના કરે. અને આવો 5 મિનિટ હરે કૃષ્ણ મહામંત્રથી આ બાળકને આપણે સંસ્કાર અને ગુણ પ્રદાન કરીએ.
હરે કૃષ્ણ, હરે કૃષ્ણ,
कृष्णा कृष्णा हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे
कृष्णा हरे
कृष्णा हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे,
हरे कृष्णा कृष्णा कृष्णा।
કૃષ્ણ અને બલરામ, અદ્ભુત નામ, ભગવાનના નિત્ય નામ છે. સુખદેવ ગોસ્વામી હવે કૃષ્ણની બહુ મધુર મધુર લીલાનું વર્ણન કરે છે. એક સમયની વાત, હવે કૃષ્ણ ચાલતા શીખી ગયા છે. લગભગ 3-4 વર્ષની ઉંમર થઈ ગઈ છે. એક સમય ઘરથી થોડા દૂર બલરામ અને અનેક સખાઓની સાથે કૃષ્ણ રમી રહ્યા હતા અને રમતા રમતા ભગવાન શ્રી કૃષ્ણ માટી ખાય છે. એકદા ક્રીડમાનસ્તે રામાદ્યા ગોપદારકા કૃષ્ણો મૃદંગ ભક્ષિતવાત ન ઇતિ માત્રે ન્યવેદયન. કૃષ્ણો મૃદંગ ભક્ષિતવાત, કૃષ્ણે માટી ખાધી. માતાને ખબર નહોતી, પણ બાળકોમાં એકબીજાની ચાડી કરવાની બહુ આદત હોય. બલદેવજીએ જોયું કૃષ્ણે માટી ખાધી. બલરામ દોડતા દોડતા યશોદા પાસે ગયા. મૈયા મૈયા કાનાને માટી ખાઈ હે. મૈયા કીધું, અચ્છા ન હોય, સાચે કહું છું મૈયા, કાનાએ માટી ખાધી છે. તમે એને રોકો, ફટકારો, નહીં તો એના પેટમાં રોગ થઈ જશે. મૈયા હાથમાં લાકડી લઈ કૃષ્ણને ફટકારવા માટે કૃષ્ણ પાસે જાય છે. કૃષ્ણએ માટી ખાધી હતી, આમાં કોઈ સંશય નથી. દૂરથી મૈયાને આવતા જોઈ કૃષ્ણ મુખમાં લાળ બનાવી માટીને ગળવાનો પ્રયાસ કરે, પણ નાનું એવું મુખ માટીને ગળી શકે નહીં. અને એટલી જ વારમાં મૈયા ત્યાં પહોંચી ગયા. મૈયા હાથમાં લાકડી બતાવીને કહે છે, કૃષ્ણ તે માટી ખાધી. હવે બોલવાનો તો વેંત નહોતો. કૃષ્ણે કીધું, તને પૂછું છું તે માટી ખાધી. ભાગવતમાં લખ્યું છે, કૃષ્ણ કહે છે, નાહમ ભક્ષિતવાન અંબ, હે અંબ, હે માં, અહમ ન ભક્ષિતવાન, મેં માટી નથી ખાધી. તો મૈયાએ કીધું, તો શું આ બધા ખોટું બોલે છે? કીધું, આ મૈયા સર્વે મિથ્યાપિ સંચિન, આ બધા ખોટા છે. કીધું, ઠીક છે, આ તારા બધા સખાઓ ખોટા છે, પણ તારો મોટો ભાઈ કે એ તો તદ્દન ખોટો છે. મૈયા, એ તો મને કેટલો ચીડાવે છે, તને ખબર નથી. તું જ્યારે ન હો ને ત્યારે આ દાઉજી, આ બલરામ મને બહુ હેરાન કરે છે. શું થયું બેટા? હવે કૃષ્ણને એમ થાય કે આ મૈયા કદાચ ભૂલી જાય માટીનો પ્રસંગ, એટલે હવે બીજી વાતે ચડાવી દીધા. આ મને બહુ ચીડવે છે, શું કરે છે? એ આ દાઉજી મને કહે છે, તારા પિતા નંદ પણ ગોરા, તારી માં યશોદા પણ ગોરી, અને તું કાલો કલુટો. તું નંદ યશોદાનો પુત્ર નહીં, તને તો ખરીદીને લાવ્યા છે. તો માં, હું તમારો પુત્ર નથી. શું તું મારી માં નથી? યશોદા કે, નહીં નહીં બેટા, હું તો મારો જ પુત્ર છે, હું તારી માં છું. તો આ બલરામને સમજાવો ને. પણ યશોદા ભૂલે એમ નહોતા, એ કૃષ્ણની વાતમાં આવે એમ નહોતા. એ પછી સમજાવીશ, પેલા તું કે તે માટી ખાધી છે કે નહીં. કૃષ્ણ કે, નાહમ ભક્ષિતવાન, મેં માટી નથી ખાધી. તો આ બધા સર્વે મિથ્યા, આ બધા ખોટા છે. યશોદા કે, અચ્છા આ બધા ખોટું બોલે છે, ને તું જ એક સત્યવાદી હરિશ્ચંદ્ર નો પુત્ર બનીને આવ્યો છું. હે કૃષ્ણ કે, યદી સત્ય ગિરસ્તરી, જો તમને મારી વાત સાચી ન લાગતી હોય તો મારા મોઢામાં તમે જોઈ લો. યશોદા કે, ખોલ મોઢું, બતાવ. તો હવે કૃષ્ણ યશોદાને એ માટી ખાધી છે કે નહીં બતાવવા માટે કૃષ્ણ જયારે મોઢું ખોલે, સુખદેવ ગોસ્વામી વર્ણન કરે છે કે યશોદા મૈયા એ કૃષ્ણના નાના એવા મુખમાં અનંત અનંત કોટી બ્રહ્માંડ આ પૃથ્વી આવી આવા 14 લોકથી ભરેલો એક બ્રહ્માંડ, આવા એક નહીં આવા કરોડો બ્રહ્માંડ કૃષ્ણના મોઢામાં જોવે છે. અને એ કૃષ્ણના મોઢામાં એક બ્રહ્માંડમાં એક પૃથ્વી, અને એ પૃથ્વી ઉપર ગોકુળ, અને ગોકુળમાં યશોદાએ પોતાના અને કૃષ્ણના દર્શન કર્યા. કૃષ્ણના નાના એવા મોઢામાં અનંત અનંત બ્રહ્માંડના દર્શન કરી યશોદા મૈયા મૂર્છિત થઈ ગયા. હવે જે યશોદા કૃષ્ણને મારવા આવ્યા હતા યશોદા મૂર્છિત થઈ ગયા. લ્યો મને તો મારવા આવ્યા હતા ને. હવે આ કથા તમે બધા જાણો છો, પણ આનું રહસ્ય ઘણી વખત લોકો એમ કે કૃષ્ણ ખોટું બોલે છે. એકવાર આ જૈન સંપ્રદાય, તમને ખબર છે ને જૈન ધર્મ, અમે હરે કૃષ્ણ માળા જપતા હતા તો 4-5 આવ્યા, કીધું કે તમે હરે કૃષ્ણ કેમ કહો છો? ભગવાન છે. એ કે અમારા પણ ભગવાન છે. અત્યારે શું છે એ કે કૃષ્ણ અમારા ભગવાન બનવાના છે, અત્યારે અમારા ભગવાન નથી. મેં કીધું તમારા ભગવાન ઈ બદલતા રહે છે, પ્રાઇમ મિનિસ્ટરની પોસ્ટ બદલે એમ. એ કે હા અત્યારે અમારા ભગવાન બીજા છે, અને પછી કૃષ્ણ પણ અમારા ભગવાન થવાના છે. મેં કીધું અત્યારે ક્યાં છે? એ કે અત્યારે નરકમાં છે ને. નરકમાં છે. મેં કીધું કેમ નરકમાં છે? એ કે એને ખોટું બહુ બોલતા હતા ને, એટલે એ ખોટું બહુ બોલતા હતા, એ ચોરી બહુ કરતા હતા, એટલે એ નરકમાં છે. ઘણા લોકો અજ્ઞાનને કારણે ભગવાન ઉપર આવો દોષારોપણ કરે. ભગવાન ક્યારેય ખોટું નથી બોલતા, ને ભગવાન ક્યારેય કોઈને હેરાન નથી કરતા. લોકો એમ કે કૃષ્ણ લોકોના ઘરે ચોરી કરતા તો એ ઘરવાળા હેરાન થતા હશે. હૃદય ઉપર હાથ રાખીને કહો, કાલે સવારે જો તમારા ઘરે ભગવાન શ્રી કૃષ્ણના મંદિરમાં ફોટાની સામે 5 રોટલી તમે ભગવાનને ધરાવી હોય, પડદો બંધ કર્યો હોય, અને પડદો ખોલ્યા પછી કદાચ 3 રોટલી કૃષ્ણ ખાઈ ગયા હોય અને 2 જ વધી હોય, તમે દુઃખી થશો કે સુખી થશો? સુખી થશો ને, ભગવાને ખાધું છે. સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડનો અધિપતિ પરબ્રહ્મ જેના ઘરે જઈને ચોરી કરીને ખાતો હોય, શું એ દુઃખી થાય? અરે તો લીલા હતી, આગળ કથા આવશે. અને બીજો દોષ, કૃષ્ણ ખોટું બોલે છે. કૃષ્ણ ક્યારેય ખોટું નથી બોલતા. દેવતાઓએ કહી દીધું સત્ય પરમ સત્ય ત્રિસત્યમ, સત્ય ના પણ સત્ય કોઈ હોય તો એ છે કૃષ્ણ. તો પછી અહીંયા કૃષ્ણે એમ કેમ કીધું મેં માટી નથી ખાધી? તમે વાતને સમજો, યશોદાએ જ્યારે કૃષ્ણને પૂછ્યું કૃષ્ણ તે માટી ખાધી, કૃષ્ણ તે માટી ખાધી, તો કૃષ્ણનો કહેવાનો ભાવ એ હતો કે મૈયા મેં એકલાએ માટી નથી ખાધી, મેં જ માટી નથી ખાધી. સંસ્કૃત શ્લોકમાં એમ કહે છે. તો કોણે? તો કૃષ્ણે બતાવ્યું, મેં નહીં, મારી અંદર રહેલા અનંત કોટી બ્રહ્માંડમાં રહેલા અનંત અનંત જીવોએ મળીને માટી ખાધી છે. મૈયા તે ખાધી છે ને મેં ખાધી, એકલાએ નથી ખાધી. અને ભગવાનના મોઢામાં દેખાડી દીધું અનંત બ્રહ્માંડ યશોદા કૃષ્ણ. ઈ ભાવ છે. કૃષ્ણ કભી જૂઠ નહીં બોલતા. કૃષ્ણ હવે ચાલવા માંડ્યા છે, અને હવે કૃષ્ણના ધીરે ધીરે ઉત્પાત વધતા જાય છે. એક સમયની વાત, યશોદા મૈયા અને કૃષ્ણ ઘરે છે, ઘરે બેઠા હતા. કૃષ્ણ ઈ ગોકુળમાં ઉત્પાત કરવા માંડ્યા. કોકના ઘરે માખણની ચોરી કરે, વાછડા ખોલી દે. ઈ ગોકુળમાં રહેવા વાળી ગોપીઓ દુઃખી થઈ એક દિવસ યશોદાના ઘરે આવી શિકાયત કરવા. યશોદા મૈયા, કાતોક તો તમારો કૃષ્ણ ગોકુળમાં રહેશે, અને કાતોક તો અમે આ ગોકુળમાં બંને એક સાથે નહીં રહી શકીએ. કેમ? શું થયું? આ કૃષ્ણ અમને બહુ હેરાન કરે છે. મૈયા કે આ કૃષ્ણ હજી બરોબર ચાલી પણ નથી શકતો, તમને હેરાન કેવી રીતે કરે, હેરાન કેવી રીતે કરે? મૈયા શું કહીએ, આ કૃષ્ણ શું નથી કરતો એ કયો અમને? જ્યારે અમે ઘરના કામ કરતી હોઈએ ત્યારે કૃષ્ણ અમારા ઘરે ઘૂસી જાય, અને ઘરે ઘૂસીને જેટલા પણ વાછડા હોય એ બધાને છોડી દે છે, અને વાછડા જઈ એ ગાયનું બધું દૂધ પી જાય, અમારી માટે કંઈ બચતું નથી. અચ્છા, આ કૃષ્ણ આવું કરે છે? યશોદાએ કીધું, તો તમારે કૃષ્ણને ખીજાવવું જોઈએ, ક્રોધ કરો એની ઉપર, ખીજાવો. ગોપીઓ કે અમે જ્યારે કૃષ્ણ ઉપર ક્રોધ કરીએ છીએ તો એ સામે અમારી ઉપર ક્રોધ કરે છે. અમે જ્યારે કૃષ્ણને કહીએ અમારા વાછડાને શા માટે ખોલ્યા, કેમ ખોલ્યા, તો એ અમને ક્રોધ કરે. મારા વાછડાને ખોલ્યા છે કે તમારા વાછડાને? તમારો વાછડો દૂધ પીશે તો એ બળવાન થશે કે મારો વાછડો? હાલી નીકળી છો, વાછડાને દૂધ પીવરાય વગર મારી રહી છો, દુષ્ટ કસાઈ, અમારી ઉપર ખીજાય એમ. અને જ્યારે અમે વાછડાને બાંધવા માટે બહાર નીકળીએ ત્યારે એ અંદર ઘરમાં વયો જાય, અને પછી દહીંની માખણની માટલી ગોતે. અચ્છા, એ શું દાગે? જો કદાચ એ માખણ ચોરવા આવતો હોય તો તમારી માટલી અંધારામાં મૂકો, અંધકાર કમરામાં રાખો. ગોપીઓએ કીધું કે અમે અંધકારમય કમરામાં રાખી અમારી માટલીને, પણ તમારા કૃષ્ણના મોઢામાંથી મુખમાંથી એટલી ચમક, એટલો પ્રકાશ નીકળે છે, ગમે એટલો અંધકાર હોય પ્રકાશ થઈ જાય છે, ગોતી લે છે. કીધું, એક કામ કરો, તમારી માખણ અને દહીંની માટલીને થોડી ઉપર બાંધી દો. કીધું, એ કરીને જોયું, જ્યારે અમે ઉપર બાંધીએ એ ઉખલ લાવે, ઉખલ ઉપર ચડીને એને ઉતારી દે. કીધું, નહીં એટલી નહીં, ઓર વધારે ઉપર બાંધો. એ પણ કરીને જોયું, આ લાગે છે નાનો પણ કેટલો બુદ્ધિમાન છે. જ્યારે અમે માટલીને બહુ ઉપર બાંધી ત્યારે લાકડી લઈને આવે છે, અને લાકડી બરોબર માટલીની વચ્ચોવચ્ચ એક છિદ્ર કરે, અને એ છિદ્રમાંથી દહીં અને માખણ નીકળે ને આમ ઊભો રહી જાય સીધું મોઢામાં. અને આ એકલો પીવે તો કોઈ વાંધો નથી, નાનું પેટ છે આમાં, એ તો વધારે વધારે કેટલું ખાવાનું, પણ એ આખી ટીમને લઈને આવે છે. એ પોતે પીવે પછી લાઈનમાં બધા ઉભા હોય, એક પછી એક બધા, અને એની સાથે જે બાળકો છે ને એ પીવે તો પણ અમને કઈ વાંધો નથી, પણ એ ગોકુળના વ્રજના બધા વાંદરાઓને સાથે લઈને આવે છે, અમારું ઘર બગાડી નાખે છે. કીધું, એ તમારી માટલીને ઓર ઉપર બાંધો. કે એ કરીને જોયું, જ્યારે ઉપર માટલીને બાંધીએ ત્યારે 10 સખાઓ નીચે ઉભા હોય, એની ઉપર 5, એની ઉપર 3, એની ઉપર 2, બધા કરતા ઉપર તમારો આ કૃષ્ણ ઉભો હોય અને માટલીને ફોડતો હોય. તમે હવે આ કૃષ્ણનું કંઈક કરો, અમે હેરાન થઈ ગયા છીએ. વ્રજના ભક્તો ગાય છે, ઘમર ઘમર મારું વલોણું ગાજે શ્યામ, આવીને મારા મટકા ફોડે. ઘમર મારું વલોણું ગાજે શ્યામ, આવીને મારી મટુકી ફોડે. મટકી ફોડે ને મારા મહીડા ઢોળે શ્યામ, આવીને મારી મટુકી ફોડે. મટકી ફોડે ને મારા મહીડા ઢોળે શ્યામ, આવીને મારી મટુકી ફોડે. મથુરાની જેલમાં કાન જન, મથુરાની જેલમાં વ્રજની ગોપીઓ શિકાયત કરે છે કે તમે હવે આ તમારા કૃષ્ણને સમજાવો. યશોદા મૈયા વિચાર કરે કે અમારા ઘરે 900,000 ગાય છે, અમારા ઘરે માખણની કઈ કમી નથી, દહીંની કઈ કમી નથી, અને કૃષ્ણ માટે જે માખણ બને છે તો અદ્ભુત છે. કહેવાય છે નંદબામાના ઘરે 900,000 ગાય હતી, એમાં 100 ગાય સ્પેશિયલ કૃષ્ણ માટે હતી. એ 100 ગાયનું દૂધ 10 ગાયને પાવામાં આવતું અને 10 ગાયનું દૂધ 1 ગાયને. એ 1 ગાયનું નામ હતું પદ્મગંધા ગાય. એ પદ્મગંધા ગાય જે દૂધ આપતી, દૂધમાંથી સ્વાભાવિક કમળની સુગંધ આવતી. આજે તો એવું દૂધ અને એવી ગાય જોવા નથી મળતી. આજે તો માતાઓ એસેન્સ નાખે, વેનિલા એસેન્સ, રોજ એસેન્સ, ત્યારે કંઈક થોડું ઘણું સુગંધિત બને. પણ એ સ્વાભાવિક ગાયના સ્થનમાંથી કમળની સુગંધ, અને એવા દૂધનું દહીં અને માખણ કૃષ્ણ માટે બનતું, છતાંય કૃષ્ણ એ દૂધ માખણ અને દહીંને છોડી બીજાના ઘરે ચોરી કરીને ખાતા. યશોદા વિચાર કરે કૃષ્ણ ઘરે કેમ નથી ખાતો, બહાર જઈને કેમ ખાય છે? તમને ખબર છે આનો જવાબ તમારી પાસે છે? તમે કોઈ જાણો છો? ઘરે આટલું બધું સંપત્તિ, આટલું બધું ભોજન હોવા છતાં કૃષ્ણ બહાર જઈને કેમ ખાતા? યશોદાએ બહુ વિચાર કર્યો. વિચાર કરતા કરતા દિવાળી આવી ગઈ. આ જ મહિનાની વાત છે. અને દિવાળીના દિવસે યશોદાને આનો જવાબ મળ્યો કે આ કૃષ્ણ અમારા ઘરના માખણ અને દહીં છોડીને બહાર કેમ ખાય છે. આનું કારણ એ હતું, ભક્તો, કૃષ્ણ ભાવના ભૂખ્યા છે. કેટલું સારું ખવડાવો છો એ ઉત્તમ નથી, પણ કેટલા સારા ભાવથી ખવડાવો છો, તમારો ભાવ કેવો છે એ ઉત્તમ છે. ભગવાન ભાવ કે ભૂખે હે, ભાવ ગ્રહી જનાર્દન. ભાવ ભાવમાં અંતર હોય. તમે જો ઘરે માં પોતાના પુત્રને ભોજન પરોસતી હોય અને હોટલમાં વેઇટર પણ ભોજન પરોસતો હોય, આજે તો ભાઈ હોટલમાં તો જાહો જલાલી હોય, હે, પંજાબી શાક મગાવ્યું હોય, પરોઠા, નાન, એ બટરવાળા, હે, પાપડ, બે ત્રણ ભાતના શાક હોય, અને હોટલનો વેઇટર તમારે જેટલું શાક જોતું હોય એટલું પરોસે, જેટલા પરોઠા જોતા હોય એટલા આપે, બસ મોઢામાં મૂકવાનું જ બાકી રહી જાય. હવે તો એવો જમાનો આવવાનો છે એ વેટર બેઠા બેઠા જમાડશે, મોઢામાં કોળીઓ આપશે. તો એ હોટલમાં વેટર પણ ભોજન પરોસતો હોય, ઘરે માં પણ પોતાના પુત્રને ભોજન પરોસતી હોય, જમીન આસમાનનું અંતર છે. એ જ્યારે એ હોટલનો વેટર ભોજન પરોસતો હોય ને, એનામાં ભાવ શું હોય? મને પૈસા મળશે. એ પાણીપુરી વાળો પાણીપુરી ખવડાવતો હોય, મનમાં શું ચાલતું હોય? 75 રૂપિયા આવ્યા, 75 પૈસા આવ્યા, બીજી પૂરી આપી 75, બીજા જમા કરો. એ મનમાં પૈસા ફરતા હોય, એ મનનો ભાવ શુદ્ધ ન હોય. અને માતા જ્યારે પુત્રને ખવડાવતી હોય ને, ત્યારે એમાં કોઈ સ્વાર્થ નથી હોતો, એમાં પ્રેમ હોય છે. કેટલો ફરક બંનેના ભાવમાં, એક પૈસા અને એક પ્રેમ. એમ યશોદાના ઘરે જે માખણ બનતું હતું, એ માખણ યશોદાની દાસીઓ બનાવતી હતી. આજ સુધી યશોદાએ ક્યારેય પોતાની જાતે માખણ નહોતું બનાવ્યું, ક્યારેય નહીં. એ આગળ સુખદેવ ગોસ્વામી કહે છે, એકદા ગૃહદાસીશું યશોદા નંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મ મંથ સ્વયં દધી. સ્વયં યશોદાએ ક્યારેય માખણ પોતાની જાતે નહોતું બનાવ્યું, દાસીઓ બનાવતી. અને દાસીઓને તો શું ભાવ હોય, મહિનો થશે પગાર મળશે. જો બહુ સુંદર, બહુ ગહેરી વાત છે આ. આટલું સુંદર માખણ, આટલું સુંદર દહીં, આટલું સુંદર ભોજન, છતાંય કૃષ્ણ ઘરે નહોતા ખાતા, બહાર જઈને ખાતા. કેમ? એ ઘરમાં દાસીઓના હાથે માખણ બનતું એટલે એમાં ભાવ નહોતો. અને વ્રજની ગોપીઓ તો ભાવથી પ્રેમથી માખણ બનાવતા, માટે કૃષ્ણ ત્યાં ચોરી કરીને ખાતા. આજે તો આપણે થોડા ઘણા ભક્ત થઈ ગયા હોય, એ દુકાનેથી ખમણ લાવ્યા હોય, અને પછી ભગવાનને કહી, ભગવાન ખાઈ લો, અને પછી વેચી, આ ખમણ પ્રસાદ ખાઓ, પ્રસાદ ખાઓ. એ ભગવાન ક્યારેય ખમણ ખાય નહીં. એ તો તમે પ્રેમથી જ્યારે બનાવો, તમારા હાથથી જ્યારે બને. ઘણી વખત લોકો સેન્ડવિચ લાવે બહારથી, પીઝા લાવે, હે, અને પછી ભગવાનના મંદિરમાં મૂકે, આ પ્રસાદ થઈ ગયો, હવે ખાઓ, હવે પ્રસાદ છે આ. અરે ક્યારે તમે સાંભળ્યું કૃષ્ણ ગોકુળમાં બેઠા બેઠા સેન્ડવિચનું બટકું મોઢામાં મૂક્યું? કૃષ્ણને ખબર ન હોય પીઝા શું છે. પીઝા આપણા તો આપણા વાળા સમજે પીઝા, પણ એને પીવા કેમ? આપણે સંસારમાં ભોજન આપણી માટે બનાવે છે. બટા શું ખાવું છે આજે, કયું શાક ખાવું છે? તો લો બટો બોલે, એ બટો ન હોય, ગઢો અડધો ગઢો થઈ ગયો હોય, પણ માતા પિતા માટે તો બટા. સેવ ટમેટાનું કરો ને આજે, એની માટે શાક કર્યું હોય, રોટલી કરીને પછી ભગવાનની સામે દેખાડે. આપણે આપણી માટે ભોજન બનાવીએ છીએ ને ભગવાનને દેખાડીએ છીએ, પણ એવો દિવસ ક્યારે આવશે જ્યારે આપણે કૃષ્ણ માટે બનાવશું? કૃષ્ણને આ ભાવે છે, કૃષ્ણ ખાશે, કૃષ્ણ નહીં ખાઈ શકે. જ્યારે કૃષ્ણ માટે જ આપણે બનાવશું અને કૃષ્ણને ધરાવશું, ત્યારે એ શુદ્ધ પ્રસાદ થશે. શુદ્ધ ભક્તિની આ વાત છે. દાસીઓ બનાવતી હતી, માટે કૃષ્ણને સારું નહોતું લાગતું. યશોદાને ખબર પડી, એટલે એકદા, એક દિવસની વાત, કયા દિવસની? દિવાળીનો દિવસ. દિવાળીના દિવસે બધા નવા કપડાં પહેરે, યશોદાએ નવા નવા કપડાં પહેર્યા. અને સવારમાં બ્રહ્મ મુહૂર્તમાં યશોદા મૈયા જાગી ગયા છે. આપણે તો સૂર્ય દેવતા માથા ઉપર આવ્યા હોય, હે, એ અલાર્મ વાગતા રહી જાય. અત્યારે તો ઓલી નવી સિસ્ટમ આવી છે ને, સ્નૂઝ. તમે એક વાર ચાપ દબો પછી 5 મિનિટ પછી વાગે, 5 મિનિટ પછી અલાર્મ વાગે, પછી ફરીથી ચાપ દબો, ફરીથી 5 મિનિટ, એ 5-5 મિનિટ કરતા 3-3 કલાક થઈ જાય, સદાય જાગે નહીં. બ્રહ્મ મુહૂર્તમાં જાગી જતા 3:30 વાગે. આમાંથી અડધાએ 3:30 વાગે જોયું નહીં હોય શું થતું હશે, કારણ કે જેમ સવાર થાય એમ ઊંઘ આવે. હે, એ સવારમાં 3:30-4 વાગે કોકને જગાડો ને કહ્યું 50,000 રૂપિયા આપું તો એ જવા દો, સુવા દો, સોના જેવી ઊંઘ કોણ બગાડે? પણ બ્રહ્મ મુહૂર્ત જે છે, ભગવાનની ભક્તિ કરવા માટે શ્રેષ્ઠ સમય છે. સવારના વહેલી સવારે જે મન જે ચિત્ત ભગવાનમાં લાગે એ બપોરે ખાંજે ન લાગે. તમે ક્યારેય કરી નથી જો? સવારમાં ભગવાનનું નામ લેવા બેસો કે આરતી પૂજા કરવા બેસો, મન ભગવાનમાં પરોવાઈ જાય. તો બ્રહ્મ મુહૂર્તમાં યશોદા મૈયા જાગ્યા. કર્માંતર નિયુક્તાસુ, યશોદા મૈયાએ પોતાની જેટલી પણ દાસીઓ હતી બધી દાસીઓને અલગ અલગ કામોમાં લગાડી દીધી અને સ્વયં પોતે નિર્મમંથ દધી દહીંને મથવા માટે બેસી છે. એ દહીંમાંથી માખણ બનાવવાની ઈચ્છા થઈ. કૃષ્ણ, જાતે બનાવીશ. કહેવાય છે યશોદા મૈયા સ્વયં આજે જીવનમાં પહેલીવાર દહીંમાંથી માખણ બનાવવા માટે બેઠી છે. પેલાના જમાનામાં ગ્રાઇન્ડર નહોતા, ભર કરી થઈ ગયા. આજે પણ ગામડિયા ગામમાં ઈ દહીંમાંથી જ્યારે માખણ બનાવવું હોય તો મોટું માટલું હોય, બહુ મોટી ઝેરણી હોય અને પછી ઘરમાં લાકડાના પિલર સાથે બાંધેલી હોય માટલું અને પછી બહુ સુંદર અદભુત દ્રશ્ય. યશોદા મૈયા દહીંમાંથી માખણ બનાવ જીવનમાં પહેલી વાર. અને સવારના પોરમાં એ ઝેરણીનો અવાજ આવે છે. અહીં જ કહેવાય છે કે ઝેરણીનો અવાજ જે છે મૃદંગનું કામ કરતો હતો. યશોદા મૈયાના હાથમાં જે બંગડી હતી એ મંજીરાનું કામ કરતી હતી. અને કૃષ્ણ માથે માખણ બનાવતા બનાવતા યશોદા મૈયા યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ, એ ભગવાનનું નામ લઈ રહી હતી. જો ઘરના કામ કરવા જરૂરી છે એવું નથી, ભગત થઈ ગયા એટલે બધું બંધ કરો. ઓફિસમાં જવું જરૂરી છે, ઘરના કામ કરવા જરૂરી છે, પણ એ કામ કરતા કરતા ભગવાનનું નામ લેવું જોઈએ. એનાથી શું મળશે? એ કામ કરવામાં જે મહેનત છે એ તમને મહેનત નહીં થાય. ક્યારે કામ પતી ગયું તમને ખબર નહીં રહે. અને બીજું, એ તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યનું કર્મ બંધન નહીં લાગે. એ કર્મ બંધનથી મુક્ત થઈ જશો, સુખમય થઈ જશો. માટે કાર્ય કરવા પણ ભગવાનનું નામ લેતા લેતા. હમણાં સંતો ગાય છે ને, સીતારામ 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 કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. સીતારામ સીતારામ કહીએ, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. મુખ મેં હો રામ નામ, રામ સેવા હાથ મેં, મુખ મેં હો રામ નામ, રામ સેવા હાથ મેં, તું અકેલા નહીં પ્યારે રામ તેરે સાથ મેં, નહીં પ્યારે રામ તેરે સાથ મેં, તું અકેલા નહીં પ્યારે રામ તેરે સાથ મેં, તું અકેલા નહીં પ્યારે રામ તેરે સાથ મેં. વિધિ કા નિધાન જાન હાનિ લાભ સહિયે, જાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ. સીતારામ તાહી વિધિ રાખે રામ તાહી વિધિ રહીએ, ઘરના કામ કરીએ અને સાથે સાથે ભગવાનનું નામ લઈએ. યશોદા મૈયા કૃષ્ણ માટે કાર્ય કરી રહી છે અને સાથે સાથે ભગવાનનું નામ લઈ રહી છે. એ સમયે યશોદા મૈયાના વાળમાં બહુ સુંદર માળતીના પુષ્પ હતા. કહેવાય છે ફૂલ, એ માળતીના પુષ્પ યશોદાના મસ્તકમાંથી ચરણોમાં પડી ગયા, નીચે પડી ગયા. કારણ એ ફૂલોએ વિચાર કર્યો કે આ દેવી યશોદા ઘરના કામ પણ કરી રહી છે, સાથે સાથે ભગવાનના નામ પણ લઈ રહી છે. જે ભક્ત ઘરના કામ કરતા હોય અને સાથે સાથે ભગવાનના નામ લેતા હોય એના મસ્તક ઉપર નહીં, એના તો ચરણોમાં બેસવું જોઈએ. આમ યશોદા મૈયા ભગવાન માટે બહુ સુંદર દહીં માટે માખણ બનાવી રહ્યા છે. હવે આપણે કામ કરીએ, યશોદા મૈયાને માખણ બનાવવા દઈએ. એ 12 કલાક સુધી ભલે માખણમાંથી દહીંમાંથી માખણ બનાવતા, કાલે સવારે કૃષ્ણને ખવડાવશું. અત્યારે આપણે સત્રને વિરામ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે,
કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ
હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે.